એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે 20મી સદીના અમેરિકી સાહિત્યના એક કહી શકાય કે માઇલસ્ટોન જેવા પુસ્તકની વાત કરીશું. એક એવી કૃતિ જેણે માનવ અસ્તિત્વના મતલબ એના મૂળભૂત પ્રશ્નોને જ પડકાર્યા છે, જ્હોન સ્ટાઇનબેકની મહાનવલ ઇસ્ટ ઓફ ઈડન.
હા, ખરેખર આ કોઈ સામાન્ય કથા નથી. લાગે કે બે પરિવારની વાત છે, પણ ખરેખર તો એટલે આખા માનવજાતની જ વાત હોય એવું લાગે. અને સ્ટાઇનબેક પોતે, જેમણે હંમેશા સામાન્ય માણસની વેદના, એના સંઘર્ષને અવાજ આપ્યો, એમણે આ પુસ્તકમાં તો જાણે પોતાની બધી જ કળા અને ફિલોસોફી એની પરાકાષ્ઠા મૂકી દીધી છે.
1952માં આવેલી અને પોતે પણ કહેતા હતા કે આ એમની શ્રેષ્ઠ કૃતિ છે, પોતાના દીકરાઓ માટે લખેલી નહીં.
બરાબર, એમણે અંગત રીતે આ પુસ્તક લખ્યું હતું. અને સૌથી રસપ્રદ વાત એ છે કે એનું મૂળ, એનો આધાર પેલી બાઇબલની વાર્તામાં છે, કેન અને એબલની.
હા, એ જ. એટલે સ્ટાઇનબેક જાણે એ જ સવાલ પૂછી રહ્યા છે કે શું આપણે બંધાયેલા છીએ? આપણા બાપદાદાઓના પાપ, એમની ઈર્ષ્યા, એ બધું આપણે વેંઠારવાનું જ છે? આપણું નસીબ શું પહેલેથી લખેલું છે?
બસ એ જ સવાલનો જવાબ શોધવાની આખી મથામણ છે આ નવલકથા. વાર્તા આપણને લઈ જાય છે કેલિફોર્નિયા. સુંદર છે એ જગ્યા, સેલિનાસ વેલી, પણ એટલી જ કઠોર પણ છે. અને સમયગાળો છે અમેરિકી સિવિલ વોરથી માંડીને પહેલા વિશ્વયુદ્ધ સુધીનો.
લાંબો સમયગાળો છે.
હા, અને એમાં બે પરિવારોની વાત છે, ટ્રાસ્ક અને હેમિલ્ટન. એમની પેઢીઓ એકબીજા સાથે જોડાય છે, ગૂંચવાય છે. એમના જીવનમાં પ્રેમ છે, દગો છે, મોટી મોટી મહત્વાકાંક્ષાઓ છે, પણ સૌથી ઉપર છે પેલી પસંદગીનો સંઘર્ષ.
આ પસંદગીવાળો મુદ્દો લાગે છે કે એ જ આખી નવલકથાનું હૃદય છે. તમે પહેલા વાત કરી હતી પેલું શબ્દ ટિમશેલ.
હા,
એ અહીં કેવી રીતે આવે છે?
ટિમશેલ, હા, એ હિબ્રુ શબ્દ છે. વાર્તામાં એક પાત્ર છે લી, એ એનો અર્થ સમજાવે છે, તું કરી શકે છે, થાઉ મેસ્ટ. પેલી બાઇબલની કથામાં જ્યારે ઈશ્વર કેનને કહે છે કે પાપ તારા દરવાજે ઊભું છે, ત્યારે આ શબ્દ વપરાયો છે.
અચ્છા.
હા, અને એનો અર્થ એ નથી કે તું શાસન કરજે, થાઉ શાલ્ટ, કે તું કરીશ, થાઉ વિલ્ટ. ના, અર્થ છે તું કરી શકે છે, થાઉ મેસ્ટ. આ નાનકડો ફેર મતલબ એ જ બધું બદલી નાખે છે. એ એમ કહે છે કે આપણી પાસે પસંદગી છે, ચોઈસ છે, પાપ પર જીત મેળવવાની, સારા બનવાની. આપણે કંઈ વારસા કે નસીબના ગુલામ નથી. આ જ વિચાર, ખબર છે, આખી નવલકથામાં ગુંજ્યા કરે છે.
બહુ ઊંડી વાત છે. તો ચાલો આ વિચારને પકડી રાખીને પાત્રોની દુનિયામાં જઈએ. શરૂઆત કરીએ પહેલી પેઢીથી. ટ્રાસ્ક ભાઈઓ, એડમ અને ચાર્લ્સ. અહીં તો પેલી કેન એબલની છાપ એકદમ સ્પષ્ટ છે.
બિલકુલ, એડમ ટ્રાસ્ક, એ જાણે એબલ, ભલો, સારો, આદર્શવાદી, સપના જોનારો, પણ દુનિયાદારીમાં થોડો એમ કહીએ કે ભોળો. અને પિતા સાયરસ, એનો એના તરફ ઝુકાવ સ્પષ્ટ છે, પક્ષપાત છે.
અને એના કારણે જ પેલો બીજો ભાઈ ચાર્લ્સ.
હા, ચાર્લ્સ સાવકો ભાઈ, એનામાં ભયંકર ઈર્ષ્યા જન્મે છે. ચાર્લ્સ વધુ પ્રેક્ટિકલ છે, શક્તિશાળી છે, ગુસ્સાવાળો છે, જાણે કેન. પિતાનો પ્રેમ નથી મળતો ને, એની વેદના એને અંદર ને અંદર બાળ્યા કરે છે.
અને આ ઈર્ષ્યાનું પેલું ઉદાહરણ જન્મદિવસની ભેટવાળો, એ બહુ નાટકીય છે, નહીં?
હા, એ જ. ચાર્લ્સ બિચારો બહુ મહેનત કરે, પૈસા કમાય અને એક મોંઘો જર્મન ચાકુ લઈ આવે પિતા માટે, જ્યારે એડમ, એને તો રસ્તામાં એક ગલુડિયું મળે, એ લઈ આવે.
અને પિતા,
પિતા સાયરસ, જે પોતે લશ્કરી માણસ, આમ કઠોર દેખાવાનો ડોળ કરે, એ પેલા ગલુડિયા પર વહાલ વરસાવે અને ચાકુની સાવ અવગણના કરે. આ રિજેક્શન, આ અસ્વીકાર ચાર્લ્સને એટલો ઊંડો ઘા કરે છે કે
એ ગુસ્સામાં એડમને લગભગ મારી જ નાખે છે.
ઓ બાપરે.
હા, અને એ હુમલામાં એડમના કપાળ પર એક નિશાન રહી જાય છે કાયમ માટે, જાણે પેલું કેનનું ચિહ્ન. અહીંથી જ શરૂ થાય છે એ વારસાગત સંઘર્ષ.
અને પિતા સાયરસ પોતે પણ કંઈ સારા નથી. એમની લશ્કરી વાતો પણ ખોટી, પૈસા પણ અપ્રમાણિક રીતે ભેગા કરેલા, એટલે કપટનો વારસો પણ ઉતરે છે પેઢીમાં. બરાબર. અને આવી જ જટિલ ફેમિલી બેકગ્રાઉન્ડમાં એન્ટ્રી થાય છે કેથી એમ્સની. આ પાત્ર, ઓહ, સાહિત્યના સૌથી ભયાવહ અને યાદ રહી જાય એવા વિલન્સમાંનું એક છે. સ્ટાઇનબેક એને કોઈ સાયકોલોજિકલ કારણો નથી આપતા, પણ જાણે કહે છે કે જન્મી જેવી જ છે, અંતરાત્મા વગરની, એક રાક્ષસ, મોન્સ્ટર.
આ થોડું વિચિત્ર નથી? મતલબ, લેખકો સામાન્ય રીતે વિલનના વર્તન પાછળ કંઈક તો કારણ આપે. અહીં સ્ટાઇનબેક શું કહેવા માંગે છે? શું ખરેખર કોઈ વ્યક્તિ આમ નિરપેક્ષ રીતે દુષ્ટ હોઈ શકે?
મોટો સવાલ છે આ. સ્ટાઇનબેક આ જ સવાલ ઊભો કરે છે. કેથી સુંદર છે, હોશિયાર છે, અને લોકોની નબળાઈઓ તરત પારખી લે અને પછી એનો ઉપયોગ કરે. એ જાણે માનવર લાગણીઓનો મિકેનિઝમ સમજે છે, પણ એને ફીલ નથી કરી શકતી. બાળપણમાં જ એ પોતાના માયાળો મા બાપને ઠંડા કલેજે મારી નાખે છે. કેમ? કારણ કે એમની ભલાઈ એ સહન નથી કરી શકતી. એનો આખો પ્રવાસ સારા બનવાનો નથી, પણ પોતાની જે દુષ્ટ પ્રકૃતિ છે એને પૂરેપૂરી રીતે જીવવાનો છે. એ કોઈનો ભોગ નથી બની, એ પોતે જ વિનાશનું કારણ છે.
અને આ જ કેથી જ્યારે ખરા રીતે ઘવાયેલી હાલતમાં ટ્રેસ્ક ભાઈઓના ફાર્મ પર પહોંચે છે, ત્યારે પેલો ભોળો એડમ એને દેવી માની લે છે.
હા, એડમનો આદર્શવાદ જ એવો છે કે એ કેથીનું સાચું રૂપ જોઈ જ નથી શકતો. એનામાં એ પોતાનું કાલ્પનિક ઈડન જુએ છે. ચાર્લ્સ, જે વધુ શંકાશીલ છે, એ કેથીને ઓળખી જાય છે. એડમને ચેતવે પણ છે, પણ એડમ તો પ્રેમમાં એવો આંધળો બને છે કે એની સાથે લગ્ન કરી લે છે.
અને પછી?
અને લગ્નની રાત્રે જ કેથી પેલા ચાર્લ્સને લલચાવે છે. એટલે ભવિષ્યમાં જે બાળકો જન્મે એના પિતા કોણ, એના પર પણ એક પ્રશ્નાર્થ મુકાઈ જાય છે શરૂઆતથી જ. જાણે પેલું ઈડન ગાર્ડન હોય ને, એમાં સર્પ આવી રહ્યું હોય. પછી એડમ કેથીને લઈને કેલિફોર્નિયા જાય છે, પેલી સેલિનાસ વેલી, પોતાનું નવું ઈડન બનાવવા. અને ત્યાં એમની મુલાકાત થાય છે હેમિલ્ટન પરિવાર સાથે, ખાસ કરીને સેમ્યુઅલ હેમિલ્ટન. હા, સેમ્યુઅલ હેમિલ્ટન સ્ટાઇનબેકના પોતાના દાદા પર આધારિત છે આ પાત્ર, અને એ આખી નવલકથાની નૈતિક દીવાદાંડી છે. આયરિશ ઇમિગ્રન્ટ છે, શોધક છે, સપના જોનારો છે, પણ સૌથી વધારે તો ખૂબ શાણો અને પ્રેમાળ માણસ છે. એ અને એનો પરિવાર ટ્રાયસ્ક પરિવાર કરતાં ઘણા જુદા છે. વધુ ઉષ્મા છે, માનવીયતા છે. સેમ્યુઅલ જ છે જે એડમને થોડો વાસ્તવિકતા તરફ લાવવાનો પ્રયત્ન કરે છે. પેલી પાણી વગરની જમીન પર ખેતી કરવાનું એનું સપનું સેમ્યુઅલ એને ચેતવે છે.
પણ એડમનું ઈડન તો
એ તો કેથી જ તોડી નાખે છે ને.
બરાબર, કેથી જોડિયા છોતરાઓને જન્મ આપે છે, કેલ અને એરોન. અને જન્મ આપ્યા પછી તરત જ એડમને કહે છે, હું જાઉં છું.
શું?
આમ જ.
હા, અને જ્યારે એડમ એને રોકવાની કોશિશ કરે છે, ત્યારે એને ખભામાં ગોળી મારી દે છે અને બાળકોને ત્યાં સ્તર છોડીને ચાલી જાય છે. બસ, એડમનું સપનું, એની દુનિયા, બધું જ ભાંગીને ભૂક્કો. આ પહેલી પેઢીના સંઘર્ષનો કરુણ અંત અહીં આવે છે અને બીજી પેઢીના સંઘર્ષના બીજ અહીં જ રોપાય છે.
આ ઘટના પછી એડમ એ તો જાણે જીવતો જ નથી રહેતો. વર્ષો સુધી છોકરાઓની સામે પણ નથી જોતો, એમના નામ પણ નથી પાડતો. અહીંથી વાર્તા બીજી પેઢી તરફ વળે છે અને એમના જે માર્ગદર્શકો છે એમના તરફ.
હા, કેથીના ગયા પછી એડમ તો બસ એક ઊંડા શોકમાં, આઘાતમાં જ જીવે છે. છોકરાઓ મોટાભાગે એમના ચીની અમેરિકન નોકર લી એની દેખરેખ નીચે મોટા થાય છે. અને અહીં આપણને બીજા બે બહુ મહત્વના પાત્રો મળે છે જે આખી નવલકથાનો નૈતિક અને ફિલોસોફિકલ ભાર ઉપાડે છે, સેમ્યુઅલ હેમિલ્ટન અને લી.
સેમ્યુઅલની વાત તો આપણે કરી, એ એડમને આઘાતમાંથી બહાર લાવવામાં મદદ કરે છે. છોકરાઓમાં નામ પણ પાડે છે, કેલ અને એરોન, ફરી પાછા કેન અને એબલ જેવા નામ. પણ લીનું પાત્ર એ તો ખાલી નોકર નથી લાગતો.
ના, જરાય નહીં. લી તો એમ કહી શકાય કે આ નવલકથાનો આત્મા છે. દેખાવમાં એ રસોઈયો છે, નોકર છે, પણ અંદરથી એ અત્યંત બુદ્ધિશાળી છે, ખૂબ વાંચે છે, ઊંડું વિચારે છે. અમેરિકામાં ચીની લોકો સામે જે ભેદભાવ હતો એના કારણે શરૂઆતમાં એ જાણી જોઈને તૂટક ફૂટક અંગ્રેજી બોલે છે, પીજિન ઇંગ્લિશ જેવું.
અચ્છા, જેથી લોકો એને ઓછો આંકે.
હા, જેથી લોકો એને હેરાન ન કરે. પણ એડમ અને સેમ્યુઅલ સામે એ પોતાની અસલિયત, પોતાની બુદ્ધિ પ્રગટ કરે છે. એ છોકરાઓ માટે પિતા જેવો બની જાય છે, એમને ઉછેરે છે, અને એડમ માટે પણ એક સાચો મિત્ર અને ગાઈડ બને છે.
અને પેલું ટિમશેલનું અર્થઘટન
એ પણ લીજ કરે છે ને.
ચોક્કસ.
એ હિબ્રુ વિદ્વાનો સાથે પત્ર વ્યવહાર કરે છે, ચર્ચા કરે છે, અને પછી એ શબ્દનું જે ઊંડાણ છે એ સમજે છે અને એડમને સમજાવે છે. એ કહે છે કે આ શબ્દ તો માનવજાતને મળેલી સૌથી મોટી ભેટ છે, પસંદગીની આઝાદી, ફ્રીડમ ઓફ ચોઇસ. લીનું પાત્ર વંશીય ભેદભાવ, ઓળખ, માનવીય ગરિમા આ બધા મુદ્દાઓને પણ ખૂબ સરસ રીતે સ્પર્શે છે. એની શાંત શક્તિ અને ડાહપણ આખી વાર્તા પર છવાયેલા રહે છે.
અને આ બે માર્ગદર્શકોની છાયામાં કેલ અને એરોન મોટા થાય છે. ફરી પાછા એડમ અને ચાર્લ્સની જેમ જ એકબીજાથી સાવ જુદા.
હા, એરોન દેખાવડો છે, ગોરો છે, બધાને ગમે એવો છે, પિતાનો લાડકો, ધાર્મિક છે, આદર્શવાદી છે. પણ એનો આદર્શવાદ કેવો છે? નાજુક. દુનિયાની જે કઠોર હકીકતો છે એનો સામનો કરવા માટે એ બહુ સક્ષમ નથી.
અને બીજો ખેલ
કે શ્યામ છે, થોડો રિઝર્વ્ડ, અંતર્મુખી, અને એ સતત પોતાની અંદર જે ખરાબી છે, જે અંધકાર છે, એને સાથે લડતો રહે છે. એને સતત ડર લાગે છે કે એ એની માં કેથી એના જેવો છે. એ પિતાના પ્રેમને ઝંખે છે, તડપે છે એના માટે. પણ એને હંમેશા એવું જ લાગે છે કે એ એરોન જેટલો સારો નથી, પિતા એને એટલો પ્રેમ નથી કરતા.
એટલે અહીં ફરી પેલો વારસાનો સવાલ આવીને ઊભો રહે છે. શું કેલ ખરેખર એની માં જેવો જ છે, કે પછી એની પાસે પસંદગી છે, એનામાં જે અંધારી વૃત્તિઓ છે એની સામે લડવાની? આ જ એનો ટીમશેલ સંઘર્ષ છે એમ કહી શકાય.
બરાબર કહ્યો, આ જ એનો સંઘર્ષ છે. અને આ સંઘર્ષ વધારે તીવ્ર બને છે જ્યારે એને ખબર પડે છે કે એની માં, જેને એ લોકો મૃત માનતા હતા, એ જીવે છે અને નજીકના જ શહેરમાં કેટના નામે એક બદનામ વેશ્યાગૃહ ચલાવે છે.
ઓહો, આ તો બહુ મોટો આઘાત કહેવાય.
હા, આ સત્ય એને અંદરથી તોડી નાખે છે. પણ આ વાત એરોનથી છુપાવવામાં આવે છે, કારણ કે લી અને એડમ બંને જાણે છે કે એરોન આ સત્યનો આઘાત નહીં ઝીરવી શકે.
અહીંથી વાર્તા એના ક્લાઇમેક્સ તરફ જાય છે. પહેલો વિશ્વયુદ્ધ ચાલી રહ્યું છે અને એડમ પેલો રેફ્રિજરેશનનો ધંધો કરવાનો પ્રયત્ન કરે છે, પણ એમાં નિષ્ફળ જાય છે.
હા, એડમની આર્થિક નિષ્ફળતા જોઈને કેલને લાગે છે કે આ એક તક છે, પિતાનો પ્રેમ જીતવાની, એમની સ્વીકૃતિ મેળવવાની. એ યુદ્ધની પરિસ્થિતિનો ફાયદો ઉઠાવે છે, કઠોળના વાયદાના વેપારમાં પૈસા રોકે છે અને ખૂબ જ ટૂંકા સમયમાં લગભગ $15,000 જેટલી મોટી રકમ કમાઈ લે છે. એના મનમાં એક જ આશા છે કે પિતા આ જોઈને ખુશ થશે, એને સ્વીકારશે,
અને થેન્ક્સગિવિંગના દિવસે બહુ ગર્વથી આ પૈસા પિતાને ભેટ આપે છે.
અને એનું દિલ તૂટીને ટુકડા થઈ જાય છે. એડમ, પોતાના વિચિત્ર આદર્શવાદમાં ડૂબેલો એડમ, યુદ્ધમાંથી કમાયેલા આ પૈસાને ગંદા પૈસા, લોહીના પૈસા કહીને તિરસ્કારથી ફેંકી દે છે.
ના, આવું કરે છે?
હા, અને ઉપરથી કહે છે કે એને કેલના પૈસા કરતા એરોનને જે સારા વર્તન માટે મેડલ મળ્યો છે એનાથી વધારે ખુશી થઈ હોત. પિતાના મોઢેથી આવા શબ્દો, કેલ તો સાવ જ ભાંગી પડે છે. પેઢીઓથી જે ચાલતું આવતું હતું પિતાના અપ્રેમનો અભાવ, અસ્વીકાર, એ અહીં એની ચરમસીમાએ પહોંચે છે.
આ અસ્વીકાર કેટલો ભયાનક સાબિત થાય છે. એવું લાગે છે કે સ્ટાઇનબેક એમ કહેવા માંગે છે કે પ્રેમનો અભાવ, એ સ્વીકૃતિનો અભાવ, એ હિંસા કરતાં પણ વધુ નુકસાન કરી શકે છે.
ચોક્કસ. અપમાન અને ઈર્ષાથી બળતો કેલ હવે બદલો લેવાનું વિચારે છે. ગુસ્સામાં એ એરોનને એની માનું સત્ય બતાવવા માટે સીધો કેટના વેશ્યાગૃહે લઈ જાય છે. એક ક્ષણે એ ભૂલી જાય છે કે એ એરોનને કેટલો પ્રેમ કરે છે. એના મનમાં ફક્ત પોતાનું જે અપમાન કર્યું છે એનો જ અવાજ ગુંજે છે.
અને જેનો ડર હતો એ જ થાય છે. પેલો આદર્શવાદી એરોન એ પોતાની માનું આવું ભયાનક રૂપ, એનું આવું અસ્તિત્વ, એ સત્યનો આઘાત સહન નથી કરી શકતો.
યુદ્ધમાં મોરચે જતો રહે છે અને ત્યાં ટૂંક સમયમાં જ માર્યો જાય છે. એના માટે તો એ સત્ય જાણવું એ જ મૃત્યુ સમાન હતું.
અને એરોનના મૃત્યુના સમાચાર એ એડમ પર વજ્રઘાત જેવા પડે છે.
હા, એ સમાચાર સાંભળતા જ એડમને લકવો થઈ જાય છે, સ્ટ્રોક આવે છે અને પથારીવશ થઈ જાય છે, મૃત્યુની નજીક પહોંચી જાય છે. હવે કેલ એ અપરાધભાવથી પીડાય છે. એ માને છે કે એના કારણે જ એનો ભાઈ મરી ગયો. એ ખરેખર એની માં જેવો જ દુષ્ટ છે, નસીબ અને વારસા સામે હારી ગયો છે એવું એને લાગે છે.
ઓહ, અહીં વાર્તા બહુ જ તણાવભરી અને ભાવુક બની જાય છે. હવે શું થશે? શું કેલ ક્યારે આ વારસાના શ્રાપમાંથી, આ ગિલ્ટમાંથી બહાર આવી શકશે? શું એડમ એને માફ કરશે?
અંતિમ ક્ષણોમાં પેલો લી એ ફરી એકવાર ડાહપણ અને કરુણાનું પ્રતીક બનીને સામે આવે છે. એ મૃત્યુ પામતા એડમને વિનવે છે કેલને માફ કરી દેવા, એને આશીર્વાદ આપવા,
જેથી એ આ અપરાધભાવના બોજમાંથી મુક્ત થઈ શકે. લી એડમને યાદ અપાવે છે, તારી પાસે પસંદગી છે. અને એડમ પોતાના છેલ્લા શ્વાસ લેતા પહેલા કેલ તરફ જુએ છે અને ફક્ત એક જ શબ્દ બોલે છે, ટિમશેલ.
ટિમશેલ, આ એક શબ્દ જાણે આખી નવલકથાનો સાર આવી ગયો. એમાં એડમની આ માફી ખાલી કેલ માટે નથી, એ જાણે પોતાના પિતા, પોતાના ભાઈ, પોતાના આખા જીવનના સંઘર્ષો બધા સાથે જાણે સમાધાન કરી રહ્યો છે, સ્વીકારી રહ્યો છે કે ભૂલો થઈ છે, પણ ભવિષ્ય એ તો પસંદગી પર જ આધાર રાખે છે.
બિલકુલ, આ ટિમશેલ શબ્દથી એડમ કેલને કહે છે કે તું તારી મા જેવો બનવા માટે બંધાયેલો નથી, તું તારો રસ્તો પસંદ કરી શકે છે, તું સારો બની શકે છે. આ શબ્દ કેલ માટે મુક્તિનો દરવાજો ખોલી નાખે છે, પેઢીઓથી જે શ્રાપનું ચક્ર ચાલતું હતું એને તોડવાની એક શક્યતા ઊભી કરે છે.
તો આખી નવલકથાના જે મુખ્ય વિષયો છે એને ફરી જોઈએ તો સૌથી ઉપર તો પેલી પસંદગીની સ્વતંત્રતા, ટિમશેલ, પછી સારા અને નરસાનો જે શાશ્વત સંઘર્ષ છે જે દરેક પાત્રની અંદર પણ ચાલે છે અને એમની વચ્ચે પણ, પિતાના પ્રેમનો અભાવ અને એના કેવા ભયાનક પરિણામો આવે છે એ, અને પેલો વારસાગત પાપનો ખ્યાલ વિરુદ્ધ વ્યક્તિગત જવાબદારી.
હા, અને સ્ટાઇનબેકની લખવાની રીત, એમની શૈલી પણ આ વિષયોને બહુ અસરકારક બનાવે છે. એમનું ગદ્ય આમ સરળ લાગે પણ છે કાવ્યાત્મક. પેલી સેલિના સ્વેલીનું વર્ણન એટલું જીવંત છે કે જાણે પ્રકૃતિ પોતે જ એક પાત્ર ન હોય, ક્યારેક ઉદાર, ક્યારેક કઠોર, જાણે માણસના સ્વભાવ જેવી જ. અને પેલા બાઇબલના સંદર્ભો, પ્રતીકો જેમ કે એડમના કપાળનું નિશાન, પાણી અને દુકાળ, આ બધું કથાને વધુ ઊંડાણ આપે છે.
અને ભાવનાત્મક રીતે તો આ વાર્તા વાચકને જકડી જ રાખે છે. કેલનો જે સંઘર્ષ છે એની સાથે આપણને સહાનુભૂતિ થાય, કેથીની દુષ્ટતા જોઈને ડર લાગે, અને લી અને સેમ્યુઅલનું ડહાપણ, એમની કરુણા, એનાથી આપણે પ્રભાવિત થઈએ. પેલી થેન્ક્સગિવિંગવાળી ઘટના તો ખરેખર હૃદય ચીરી નાખે એવી છે.
સાચી વાત છે, અને આટલી બધી પીડા છે, સંઘર્ષ છે, અંધકાર છે, તેમ છતાં અંતમાં એક આશાનો કિરણ જરૂર દેખાય છે. એ કોઈ હેપી એન્ડિંગ નથી, પણ માનવીય ગરિમા અને પસંદગીની શક્તિમાં એક વિશ્વાસ જરૂર જગાવે છે. ટિમશેલ ખાલી એક શબ્દ નથી રહેતો, પણ જાણે જીવન જીવવાની એક ફિલોસોફી બની જાય છે.
ખરેખર આ વાર્તા આપણને એ જ યાદ અપાવે છે કે આપણો ભૂતકાળ ભલે ગમે તેવો હોય, આપણા પર વારસાનો ગમે તેટલો ભાર હોય, પણ છેલ્લી પસંદગી તો હંમેશા આપણી પોતાની જ રહે છે.
અને એ પસંદગી કરવાની ક્ષમતા અને એની જવાબદારી લેવી, એ જ આપણને સાચા અર્થમાં માનવ બનાવે છે, અને કદાચ એ જ આપણા ઉદ્ધારનો માર્ગ પણ છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.